દેવલાલીમાં પૂજ્ય ભાઈ શ્રી લાલચંદભાઈનું તારીખ 14/10/87 નિયમસાર ઉપર પ્રવચન, સળંગ પ્રવચન નંબર 212.
આત્માને દુઃખનો અભાવ કરીને સુખનો માર્ગ તરફ થાય છે. કંઈ પણ કરવાનું હોય કાર્ય જન્મમાં તો પોતાના સુધાર્થમાં લક્ષ કરી એનો અનુભવ કરીને એમાં સ્થિર એવા આત્માના પરમાત્મા ભોગનો ભાગ કરે છે. તે નિયમ છે, નિયમથી કરવાનું હોય તો આ ત્રણ પ્રકારના પરિણામ કરવાનું છે. ત્રણ પ્રકારના પરિણામ કોના આશ્રય પ્રગટ થાય એ પોતાના સુધાર્થમાં આશ્રય પ્રગટ થાય. આધ્યાત્મિક શાસ્ત્રને આશ્રય સિદ્ધાંત પ્રગટ થતા સાચા જેવું થાય, સાચા શાસ્ત્રને આશ્રય જ્ઞાન પ્રગટ થતા શાસ્ત્રના લક્ષ્ય જ્ઞાન પ્રગટ થતા ભજંત અને ગુરુના લક્ષ્ય સુધાન પ્રગટ થતા આત્માને ગુજરાતી પરિણામ એ ગુજરાતી પરિણામનો ભેદ તમને દર્શન તમને ભાવને તમને ચારિત્ર કરવો હોય એનો વિષય છે. એ જ્ઞાન છે, પરિણામ એ જ્ઞાનરૂપ છે અને શુદ્ધાત્મા એ જૈવિક છે. એ બેની અભેદતા થાય તેને જાતાપુરુષ કહેવામાં આવે છે. અને એ જ્ઞાનનું ફળ પરિપૂર્ણ જ્ઞાનને અનુસર થાય તેને જ્ઞાનનું ફળ કહેવામાં આવે. આ પ્રકારનું જ્ઞાન આત્માએ પોતાના સુધાર્થમાં ધ્યાન કર્યું. ધ્યાન કરતા તો આવડે છે, ધ્યાન તો ચોવીસે કલાક કરી રહ્યું છે. ધ્યાન વિજ્ઞાનનો કોઈ જીવ ન હોય, એક ઇન્દ્રિય હોય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પ્રતિક્રિય, સમય અગરની પ્રત્યેક જીવ ધ્યાન તો કરે છે પણ પરનું ધ્યાન કરે. પરનું ધ્યાન કરતા એને આત્મ ધ્યાન અને રુદ્ર ધ્યાન દુઃખદાયક પરિણામ એ નિમિત્તનું પરનું લક્ષ છોડી અને પોતાના શુદ્ધાત્મા જયારે આત્મા ધ્યાન કરે છે ત્યારે એ ધ્યાનના પરિણામના ત્રણ પ્રકાર ધનગતના ચારિત્ર એ ધ્યાન છે. અને ધ્યાન શુદ્ધાત્માના લક્ષ્ય થાય શુદ્ધાત્મા ભેદ છે એની સર્વના પરિણામને ધ્યાન કહેવામાં આવે છે. આવું ધ્યાન એ ગમે માત્ર ધ્યાનમાં બેઠો પણ એ માનસિક ધ્યાન સુધી પહોંચ્યો, આત્મિક ધ્યાન સુધી એક સમય માત્ર પહોંચ્યો નથી. એ પરમાત્માનું ધ્યાન છે એટલે ધ્યાન કહેવાય, અધિક પરમાત્માનું ધ્યાન. પરંતુ પરમેશ્વરનું ધ્યાન પરમેશ્વરના જ્ઞાને તો શુદ્ધ ભાવ થાય છે તો એને તો આત્મ ધ્યાન કહેવામાં આવે. સાધક થયા પછી શુદ્ધાત્માનો અનુભવ કર્યો પછી સાધકને પરમેશ્વરનું ધ્યાન જે આવે તેને વ્યવહાર ધર્મ ધ્યાન કહેવામાં આવે. અજ્ઞાનીને તે કર્મ જ્ઞાન પણ નથી અને વ્યવહાર કર્મ જ્ઞાન પણ નથી. એને તો એકલું આત્મ જ્ઞાન છે, એને આત્માની ખબર નથી. આત્મા હું, આત્માનું ધ્યાન કેવતા, એના સ્વરૂપનું ભાન નથી. અને એ પાપનો છોડી અને બહુ કુંજી પ્રવૃત્તિનો પ્રયોગ છે. પણ પાપ અને કુંજી વીર ભગવાન આત્મા અંદર સિદ્ધાર્થ આત્મા વિરાજમાન છે. ભાવ ભાષણ થાય છે, ત્યાં સપ્તાહ ભાવ પોતે સમજી જાય. એ શુદ્ધાત્માનું પ્રથમ માત્ર પણ જો આ ભાવમાં જાણવાયો પદાર્થ હોય તો પોતાનો સુધાર્થ છે. શુદ્ધાત્માનું જાણવું જેમનું સંવિધાન છે, શુદ્ધાત્માનું સિદ્ધાંત એને સમજવું કહેવામાં, એમાં એકાદ્ર હિંસા ચારિત્ર પરમાત્મા કહે છે. એ ચારિત્ર મોક્ષ ઉપાય છે. એ શુદ્ધાત્માનું શું થયું છે એ અહીંયા જાણે. હવે એક શુદ્ધાત્મા એકરૂપ છે, શુદ્ધાત્મા એક રૂપ છે, એના ચાર પ્રકારના પરિણામ થાય છે. ચાર પ્રકારના પરિણામ પરિણામ થાય, એને અવદૈત ભાવ કહેવામાં આવે છે. કે કર્મના અંગે, કર્મના અવદયે જે ભાવ થાય એને અવદૈત ભાવ કહે છે. આત્માને આશ્રય છે ચાર પ્રકારના પરિણામ છે. એક પ્રકારનું દ્રવ્ય છે, દ્રવ્ય એક પ્રકારનું છે, જીવ તત્વ એક પ્રકારનું છે, અને જીવના પરિણામ ચાર પ્રકારના છે. જીવના પરિણામ ચાર પ્રકારના છે, પણ જીવ ચાર પ્રકારનો નથી. જીવ તો એક પ્રકારનો છે, અનાદિ અનંત. જીવનો બે પ્રકાર ને ત્રણ પ્રકાર જીવના પ્રકારમાં આપ્યા નથી. જીવ તો એક પ્રકાર એના માટે એક પ્રકાર લાગતો કેટલા ભયો જોવા આવ્યા છે. એનાથી અનંત પાણી શબ્દ આવ્યો ત્યાં સ્વચ્છ જ હોત, નિર્મળ જ હોત. એનો મૂળ સ્વભાવ, ઓરિજિનલ સ્વભાવ. પાણીને સ્વભાવને સ્વચ્છ કરવા માટે કોઈ પણ પદાર્થની અપેક્ષા ન હોય. એ તો સ્વભાવ સિદ્ધ છે. સ્વચ્છતા, નિર્મળતા એ સ્વભાવ સિદ્ધતા. એ પાણી જે છે સ્વભાવ સિદ્ધ, તે જીવ તત્વની વિજાય છે. એ જીવ તત્વ તદ્દન નિર્મળ અને શુદ્ધ છે. અનાદિવું એ પાણી સ્વભાવ સહજ સ્વભાવથી નિર્મળ અનુષ્ઠ. એ પાણીનો મૂળ સ્વભાવ અને અહીંયા બિંદુ મૂળ સ્વભાવ દુષ્કાળને સ્થાન. પાણીના ચાર પ્રકારના પરિણામ થાય, એ જીવના ચાર પ્રકારના પરિણામ થાય, એ પાણીના પણ ચાર પ્રકારના પરિણામ થાય. આ ક્યારે આ જેવો નિયમ નહીં. આ ક્યારે ચાર પ્રકારના પરિણામ થાય છે. પાણીના ચાર પ્રકાર શું છે? કે પાણીને માટીનો સ્કંદ થયો, પાણીનો ગ્લાસ ભરેલો હતો, એમાં માટી ભરી તો પાણીની દોરો દેખાય, આખું પાણી મેલું દોરો દેખાય છે, તેને પાણીની મલિન અવસ્થા કહેવામાં આવે છે. એ મલિન અવસ્થાનું નામ માટીના સંગે ભાવ માટે ઉદય કહેવામાં આવે છે. હવે એક પાણી એની અંદર જે માટી હતી એ માટી નીચે બેસી જાય એકદમ, તો પાણીની અવસ્થા સ્પષ્ટ દેખાય છે. જે મલિન અવસ્થા દેખાતી હતી એની જગ્યાએ સ્વચ્છ પાણી દેખાય તો તેને પાણીનો ઉત્તમ ભાવ કહેવામાં આવે છે. ઉત્તમ એટલે માટી નીચે બેસી ગઈ, બીજી ગયું પાણી, તો પાણીની અવસ્થા સ્વચ્છ દેખાય. મલિન દેખાતી હતી એ જ અવસ્થા કરીને સ્વચ્છ દેખાય. એમાં પાણીનો ગ્લાસ જરા ઢીલી ગયો, માટી તો હજી નીચે બેઠી છે, માટી તો નીકળી નથી બહાર, નીચે બેઠી હતી પાણી જરા ઢીલી ગયું ગ્લાસ, તો તે એમાં તો દેખાય. જીવી નજરથી જોયે તો પાણી એકદમ સ્વચ્છ દેખાતું હતું, એવો થોડો ફેર છે. પણ એને પાણીનો ચોખ્ખો ભાવ કહેવામાં, અને માટી કાઢી નાખો બિલકુલ, પછી ગમે હું હલાવો તો પણ દોડ નહીં દેખાય. એ પાણીની પરિપૂર્ણ નિર્મળ અવસ્થા એને ક્ષાયિક ભાવ કહેવામાં. એમ પાણીની ચાર પ્રકારની અવસ્થા છે. એ પાણીના સ્વભાવમાં ચારેય પ્રકારની પરિણામનો અભાવ છે એને પાણી કહેવામાં આવે છે. પાણીની અવસ્થાને પાણી ન કહેવા, પાણીની પર્યાયને પાણી ન કહેવા, પાણીના પરિણામને પાણીના પરિણામ કહો પણ પાણી ન કહેવા. કેમ કે પરિણામ તો નાશવાન છે અને માટી સાપેક્ષ છે, અને પાણી તો માટીથી નિરપેક્ષ છે. ત્રણેય કામ એ દ્રષ્ટાંત છો કે પાણી છે એ પારિણામિક ભાવના સ્થાને છે, અને આ ચાર ભાવમાં ઉદય ઉત્તમ થઈને પહોંચશે. આ દ્રષ્ટાંત કેવો આત્મા શુદ્ધાત્મા નિર્માનું છે, એકદમ શુદ્ધ શુદ્ધ બેહદ શુદ્ધ એ જે શુદ્ધતા છે, એ જે શુદ્ધતા છે એને કર્મના ક્ષયમાં અપેક્ષા નથી, એવો શુદ્ધાત્મા તેને પરમાત્મા જીવ તત્વ કહે છે. હવે એ જીવના ચાર પ્રકારના પરિણામ થાય છે. કર્મના સંગે રાત્રે મોહના પરિણામ થાય તેને ઔદયિક ભાવ કહેવામાં આવે. કર્મના ઉત્સમે જે ભાવ થયો તેને ઉત્સમ નિર્મળ પરિણામ કહેવામાં આવે. મને જરા દોષ થઈ જાય કર્મના સંગે તેને મોક્ષ ભાવ કહેવામાં આવે, અને કર્મના ક્ષયથી ભાવ થયોને શાયિક ભાવ કહેવામાં આવે છે. ચાર પ્રકારના જે પરિણામ છે એ પરિણામથી કથનથી આત્મા વ્યવહારને સહિત હોવા છતાં નિશ્ચયથી જોવામાં આવે તો એ ચાર પ્રકારના પરિણામનો આત્મામાં અભાવ હોય, એવો આત્માનો સ્વભાવ છે અને એ હું છું. ચાર પ્રકારના પરિણામો નથી, કેમ કે નાશવાન છે અને કર્મના સંગે ચાર ભેદ પડે છે. બધું તો અભેદ છે. એ ચાર પ્રકારના પરિણામ કર્મના સંગે થાય છે એ વ્યવહારનો વિષય છે, અને એને આત્મા જીવ માને છે તો એ અજ્ઞાની વિખ્યા નથી. જીવના પરિણામ કહો પણ એને જીવ ન કહો, જીવ એનાથી જુદો છે. ત્રણેકા એ જે જીવ સામાન્ય છે એને દ્રષ્ટિમાં લેતા આત્મા અનુભવ થાય છે. કર્મના સંગે જાગૃત થાય ઉદય ભાવ, કર્મના ક્ષોભે થાય ચૌક્ષમ ભાવ, કર્મના ઉત્સમે થાય છે નિષ્કમ ભાવ, કર્મના ક્ષય ભાવ થાય છે. ચારેક પ્રકારના પરિણામ ભગવાન આત્મા હંમેશા રહીત છે. સહિત હોવા છતાં જે રહીત છે તે હું છું. દરેક છે કે હું નહીં, પરિણામ તો હું નહીં, પણ પરિણામથી સહિત જે જીવ તત્વ છે તે પણ મારું સ્વરૂપ નથી. પરિણામ માત્ર જીવ એને દ્રષ્ટિમાં લેતા ફિઝિકલ જ્ઞાન સ્વરૂપ થાય ત્યારે તેને પ્રત્યક્ષ જ્ઞાન ચારિત્ર કહેવામાં એ આપણે સૂક્ષ્મ ભાવના 18 મેં એની વાત લેવાની છે. પાનું ચોરાથી છે ઔદ્યોગિક ભાવના એક પીઠ ભેદ આ પ્રકારની છે. ઔદ્યોગિક ભાવ એટલે કર્મ ના સંગે એક જ પ્રકાર છે. પરિણામ જીવના પરિણામ એક જ પ્રકારના છે, ઔદ્યોગિક ભાવ. પણ જીવ એક જ પ્રકારનો નથી. જીવ તો નારસ્પતિમાં જો હોય, દેવગતિમાં જો હોય, મનુષ્યમાં હોય, કિરીટમાં હોય, એ ચાર પ્રકાર છે ગતિના ઔદ્યોગિક ભાવમાં. તો જીવ ચાર પ્રકારનો થઈ શકતો નથી. પરિણામ ચાર પ્રકારના હોય, ક્રમે ક્રમે જયારે મનુષ્ય હોય ત્યારે દેવ ન હોય, દેવ હોય ત્યારે મનુષ્ય ન હોય, એમ ક્રમે ક્રમે ચાર પ્રકારના ભેદો કર્મના સંગ વાળો. કર્મથી નહીં, કર્મથી ઉદય ભાવ નથી ઉત્પન્ન થતા. સ્વભાવને ભૂલે તો ઉદય ભાવ થાય ત્યારે કર્મને નિમિત્ત કહેવામાં આવે છે, પરિણામને દૈવી જગ્યા કહેવામાં આવે છે. એ મલિન ભાવ છે. નારક ગતિ, કિરીટ ગતિ, મનુષ્ય ગતિ ને દેવ ગતિ, એવા ભેદને લીધે ગતિ ચાર. એ ચારેય ગતિનો આત્મામાં અભાવ છે. આત્મા અત્યારે મનુષ્ય નથી. આત્માને મનુષ્ય તરીકે જોવો એ અજ્ઞાન છે, વ્યવહાર નથી. આત્માને મનુષ્ય તરીકે માનવો એ અજ્ઞાન છે. અને મનુષ્ય ભીજ ભગવાન આત્માને જાણવો માનવો તે સંવેજ્ઞાન છે. અને પછી મનુષ્યને જીવ કેવો તે વ્યવહાર કરવામાં આવે છે. અજ્ઞાન કેળા પછી વ્યવહાર હો. એ ચાર પ્રકારની ગતિના ભાવો ભગવાન આત્મામાં નથી. આ ચાર ગતિ આત્માને નથી, મનુષ્ય નથી, નાસ્તિ નથી, બીજી કોઈ નથી. આગળ ક્રોધ, માન, માયા ને લોભ એવા કષાયના ચાર ભેદો છે એ આત્મામાં નથી. ક્રોધ તેમાં થાય છે, ક્રોધ આત્મામાં થતો નથી. કેમ કે આત્મા જ્ઞાનમય છે, ક્રોધમય નથી. આત્મા જ્ઞાનમય છે, ક્રોધમય નથી. ક્રોધ ક્રોધમાં થાય છે અથવા પરાષ્ટ્રી ઔદ્યોગિક ભાવના જે પરિણામ છે, પરિણામમાં ક્રોધ માન માયા લોભ થાય. ગરીબમાં ક્રોધ, ગરીબમાં માન, ગરીબમાં માયા, ગરીબમાં લોભ, એ પરિણામનો ધર્મ છે, ભગવાન આત્માનો સ્વભાવ નથી. એ પરિણામથી ભિન્ન ચાલે. ક્રોધ થાય છે ને ત્યારે ક્રોધ થી આત્મા ભિન્ન રહેલો છે, એને ભિન્નનું માન નથી. એને ક્રોધ મારામાં થયો એટલે દ્રષ્ટિ ક્રોધ ઉપર પડી છે. ક્રોધ થી ભિન્ન આત્માને જાણ્યો નથી. ક્રોધ થાય છે ત્યારે ક્રોધ થી આત્મા જુદો છે. એ જ વખતે એવા આત્માને જોતા એને ધર્મ થાય. ક્રોધ ને જોવા અઘોરીએ તો અધર્મ થાય. જીવ ક્રોધી લાગે, જીવ ક્રોધી નથી, એ તો જ્ઞાનમય છે. એ ક્રોધ મારામાં થાય છે, એ ક્રોધ નો સ્વામી થઈ ગયો, એની અનેકતા થઈ ગયું. ક્રોધ નો હું કરનાર છું એવી કર્મ ચેતના પ્રગટ થઈ ગઈ. અજ્ઞાન ચેતના, અજ્ઞાન ચેતનાના બે ભેદ, કર્મ ચેતના ને કર્મ પ્રવૃત્તિ ઉપમાન. જ્ઞાન થી અંગીમાં એમ જાણવું કે આ ભાવો મારા છે તે અજ્ઞાન ચેતના છે, અને આ ક્રોધ ને હું કરું છું એ કર્મ ચેતના છે, અને ક્રોધ નું ફળ દુઃખ હું ભોગવું છું શુભ ભાવ થાય એને મારો માને છે એ પાપી છે. હવે શુભ ભાવ પણ વિખ્યાતો નો પાપ હારે ક્રોધ ને જાણવું એ પણ વ્યવહાર છે. ક્રોધ થી ભિન્ન આત્મા ને જાણવું અનુભવવું તેને પરમાત્મા ક્રોધ માન માયા ને લોભે એવા ચાર પ્રકારના કસાઈના પ્રકારો એનાથી ભગવાન આત્મા દૂધો છે એને લક્ષ્મણની ઉપાધિ તત્વ છે. કસાઈ ચાર પ્રકારના તો આત્મા ચાર પ્રકારનો નથી. ક્રોધ થયો તો ક્રોધી થઈ ગયો, માન થયો તો માની થઈ ગયો, એ છે. ક્રોધ થાય ત્યારે ક્રોધી થતો નથી, ક્રોધ થાય ત્યારે ક્રોધી થતો નથી. આહા, એ તો સમતા સવાલી જેવી છે. પાણી અગ્નિ ના નિમિત્તે ક્રોધ ની જગ્યા છે, લાલ ધૂમ થઈ જાય કેરો. એ તો ઘણા કેટલાક એવા ક્રોધી હોય છે લાલ ધૂમ કેરો, એના એના શરીર ઉપર એની અસર થઈ જાય. કોક વખતે તો હાથ પર થઈ જાય એવો ક્રોધ કરે છે. તો એ જે ક્રોધ થી હું ક્રોધી જીવન માને છે એ જ્ઞાન લીધે ક્રોધ કે આત્મા બીજ છે એનું ભાન નથી. એવી રીતે પાણી છે અગ્નિના નિમિત્તે, અગ્નિ નિમિત્ત છે અને પાણીની ઉષ્ણ પર્યાય તરીકે નૈમિત્તિક છે અને એનાથી જુદું પાણી શીતળ છે. અગ્નિ છે ત્યારે શીતળ, અગ્નિના નિમિત્તે ઉષ્ણ છું ત્યારે પણ શીતળ, શીતળ 100% શીતળ. એમાં એક પાણીની અવસ્થા થઈ છે એ વખતે ઉષ્ણે તો ગૌણ કર એને લીધો અને પાણીના સ્વભાવની સમીકૃતિ લીધો. પાણી અગ્નિ ઉપર નાખે ને તો અગ્નિ ને સારી કેમ નાખે, પાણી નો શીતળ સ્વભાવ છે એ માટે સારે છે. આ ક્રોધ માં માયા ને લોભ જીવમાં થાય છે ને જો જીવમાં જ્ઞાન થાય છે. જીવ જ્ઞાનમય છે, જ્ઞાન થાય છે જો ને ક્રોધ થાય છે શા માટે એના ફલક ખૂટશે. દરેક ભક્તો નિશ્ચયને ક્રોધના પરિણામ ભૂતગલના વ્યવહારે જીવના પરિણામ છોડાય અને એને લઈને નિશ્ચયે ભૂતગલના થાય. એ પાણીની ઉષ્ણ વસ્તા થઈ તો વ્યવહાર નહીં એ પાણીના પરિણામ કહેવાય. પાણી ગરમ થઈ ગયું, ગરમ નથી થયું, અગ્નિ ગરમ થઈ, પાણી ગરમ જ નતા એના સ્વભાવને છોડે નહીં. એનું લક્ષણ શું છે? ઉષ્ણતા તો અગ્નિનું લક્ષણ છે અને શીતળતા પાણીનું લક્ષણ છે. લક્ષણ ભેદે સુને પડી છે પણ વેપાર રોજગાર કરવામાં અવરો થાય છે. વેપાર થાય તો પૈસા મળે, આમાં ખોરાક પૈસા મળે, આત્મલક્ષ્મી મળી જાય. કમાવું ના પડે કોઈ આ બધા ચિંતા નથી, શ્વાસ નથી. ક્રોધ માન માયા ને લોભ ના પરિણામ થી આત્મા જુદો છે. એક રોગ થી જુદા આત્મા ને જો આત્મા જ્ઞાન ને આનંદમય અંદર વિરાજમાન છે એને જુદો કહો. ક્રોધ ઉપર દ્રષ્ટિ રાખતા આત્મા તિરોભૂત થઈ જાય છે, જણાતો નથી. જેવો છે એવો જણાતો નથી. ક્રોધ ઉપર દ્રષ્ટિ રાખતા આત્મા ક્રોધી નથી, છતાં ક્રોધી જણાય છે, એ અજ્ઞાન છે. હું કોઈ ફરી નહીં. ક્રોધ ઉપર નજર છે ને, ક્રોધ ઉપર જયારે હું ક્રોધી થઈ ગયો. ક્રોધી ન હોવા છતાં ક્રોધ ઉપર નજર હોવાથી હું ક્રોધી છું એ એના અજ્ઞાનમાં ભાગે છે. જ્ઞાનીને એમ ભાગતું નથી. ક્રોધ તો તે આત્મા જ્ઞાનમય છે, ભાગે છે. ક્રોધી તો કુદર છે. પોતાને ભૂલી અને ફરને પોતાને માને છે. ફર એટલે ક્રોધ. પૈસો નહીં, પૈસો તો પ્રકાર છે. ક્રોધ એ જુદો છે. જીવ તત્વ જે આસન તત્વ આત્મા ક્રોધી નથી. આત્મા ક્રોધી થયો ને હવે ક્રોધ થયેલો એમ છે નહી. પ્રથમ થી જ ક્રોધી રહી છે. ક્ષમાનો સાગર છે. એમાં તો ક્ષમા ભરી જાય. સામ્ય સ્વભાવ છે, સમૃષ્ટિ સ્વભાવ છે. એકમાં બીજાનો અભાવ એવો આત્માનો સ્વભાવ. સ્વભાવમાં વિભાવનો અભાવ એવો આત્માનો સ્વભાવ. હવે આ બેન છે અમેરિકા, અમેરિકામાં તો વાતે સાંભળવાની મળે નહીં. હા, ભલે તારાની ભાણે જ રહી પણ સાંભળવા મળે નહીં. હા, ભાણે જાય. પ્રભુ તું તને ભૂલી ગયો છે. આ દુઃખનું કારણ, દુઃખતા કારણ તુજે તેરા અજ્ઞાન. અજ્ઞાન એટલે શાસ્ત્ર વાંચતા નથી આવતું માટે અજ્ઞાન નહીં, પોતાના સ્વભાવને ભૂલી જવું, તેનું નામ અજ્ઞાન છે. હું મનુષ્ય હું પુરુષ, હું ધનવાન ને હું નિર્ધન. એમ છે નહીં. ભૂત મોટો મોહ રૂપી ભૂતનો એ તો કોઈ સમર્થ નાની પાકે અને મરચાની ધુમાડી જેમ આપે છે. ઓલા ભુવાઓ
બરાબર
બહાર ને છઠ્ઠા ના હોય એમાં કઈ નથી. એ તો બધા દતિક છે. એમ ત્યારે ભેદ જ્ઞાન નો મૂળ આપે ત્યાં નહીં. તારો આત્મા નાના પરમાત્મા છે. મોરાગી નથી, તું દેશી નથી, તું મનુષ્ય નથી, તું નપુંસક નથી, હું તો ભગવાન આત્મા. ત્યારે એની દ્રષ્ટિ ભળકે છે અને એનો કામ પાક્યો હોય તો અનુભવ પણ થાય છે. અર્થકાળ મેં નિવૃત્તિ થાય થાય ને થાય. ચાર પ્રકાર થયા. બીજી કહું દ્વારકાધીના ચાર, ક્રોધાધીના ચાર, એ બે બોલાયેલા. આગળ સ્ત્રીલિંગ, પુરુષલિંગ અને નપુંસકલિંગ એવા ભેદને લીધે લિંગ ત્રણ વેદ છે. સ્ત્રી વેદ, પુરુષ વેદ ને નપુંસક વેદ. ઓલી નારક ની જેમ શરીર ની વાત કરી છે એમ લિંગ થી વાત કરે છે. ઉક્ત વેદ છે. ઉમાય દારેક ગતિમાં શરીર ના લેવું, એની પરણતિ લેવી, ભૌદિક ભાવ લેવો, ભૌદિક ભાવના પ્રકાર. એમ સ્ત્રીલિંગ, પુલિંગ અને નપુંસક લિંગમાં પણ એમાં ભેદ
હોય.
તો એ ભેદ ભૌદિક ભાવ એવા ભેદ ને લીધે લિંગ ત્રણ છે. એ ભગવાન આત્મામાં નથી. કોને કેવો પુરુષ ને કોને કેવો સ્ત્રી, પુરુષ ને સ્ત્રી ના ભાવ આત્મામાં નથી. એ ઔદૈહિક ભાવ આત્મામાં નથી. અને હું સમજાવતી કે તમે તારા આત્માની વાત કરીએ છીએ, આ છૂટવાની વાત કરીએ છીએ, હું સમજાવતી તો ઢોર માંથી પણ એ આત્મા માં નથી હો. સામાન્ય સંગ્રહ નહીં ની અપેક્ષા એ સામાન્ય બહુ ભેદ પ્રભેદ માં ના જાય. સામાન્ય અપેક્ષા એ વિખ્યાત એક, પછી વિખ્યાત ના કોઈ પેટા ભેદ નહીં. અજ્ઞાન પણ એક, એનો ભેદ નહીં. અને અસંયમ પણ એક, એક અસિદ્ધત્વ એક. જ્યાં સુધી સિદ્ધ કર્યા ન થાય ત્યાં સુધી અસંતો નો ઉદય હોય છે. તેને પણ કર્મ ના સંગે ઉદય ભાવ કહેવામાં આવે છે. એ ચૌદમા ગુણસ્થાન સુધી, ચૌદમા ગુણસ્થાન માં આપણો અસિદ્ધત્વ નો ઉદય છે. એનો અભાવ થાય ત્યાં સિદ્ધ થઈ જાય છે. અસિદ્ધો દેહ શુક્લ ઈશા પદ્મ લેખા પિત લેખા એ શુભ ભાવના પ્રકાર. પિત પદ્મ ને શુક્લ એવા શુભ ભાવ કસાય અનુરતિ પરિણામ ને લેખા કહેવામાં આવે છે. ઉપયોગ કસાય થી લેપાઈ જાય, કસાય થી ઉપયોગ લેપાઈ જાય તેને લેખા કહેવામાં આવે છે. એના બે પ્રકાર શુભ અને અશુભ. શુભ ના પણ ભેદ શુક્લ લેખા પદ્મલેખા અને દ્વિતીય. શુક્લ ધ્યાન નહીં, શુક્લ ધ્યાન ને ઔદયિક ભાવ છે. પછી આગળ કાપોત્ષા
નિર્દેશા અને શુભ શુભ નો ફરક.
શુક્લ ધ્યાન
જ્ઞાન
દ્રશ્ય છ પ્રકારની અને શુભ શુભ ભાવમાં ફરક
છે. એ ઉપયોગ કસાય થી અનુરોધ થાય તેને લેખા કહેવાય. હવે કસાય ની મંદતા થી અનુરંજિત થાય તો શુભ ભાવ, અને તીવ્ર થી લેપાઈ જાય તો અશુભ ભાવ. એના બે પ્રકાર પડ્યા, શુભ અને અશુભ. શુભ ના ત્રણ ભેદ છે, શુભ ના ત્રણ ભેદ. એનું મૂળ કારણ કે એ ઉપયોગ કસાય થી લેપાણું. આ ભગવાન આત્મા માં લીન નથી ઉપયોગ. કસાય થી લેપાઈ ગયો, અશુભ ઉપયોગ થઈ ગયો એ આત્મા માં નથી. ભગવાન આત્મા માં એ શુભ ઉપયોગ નથી, અશુભ ઉપયોગ પણ. પાપ ના પરિણામ આત્મા માં નથી. ખરેખર પાપ આત્મા કરતો પણ નથી. અત્યાર સુધી પાપ ના પરિણામ આત્મા એ કર્યા પણ નથી. એવો શુદ્ધ આત્મા ઉપાધિ છે. કઠણ પડે પાપ ના પરિણામ તો મેં જ કર્યા છે. એનું નામ અજ્ઞાન છે. એની એકતા થઈ ગઈ બે એક જ તો બુદ્ધિ વિના કરતું તો બુદ્ધિ હોય શકે નહીં. હવે હવે કરતા બુદ્ધિ તો છૂટી ગઈ છે. આયુ ની જગા આ તો કોઈ શાસ્ત્ર છે. ધ્યાન રાખીએ આ શાસ્ત્ર ભાવ થી ભણી તારે સંસારમાં રહેવું છે. દેવાની સમય કરતું તો જે હું આ શાસ્ત્ર ઉત્કૃષ્ટ જીવિત છે. બધો ઉકેલ વેરો જેના દ્વારા આપણને વ્યક્તિ થોડી સમજણ આવી. આ તો દરિયો છે. ભગવાન કે છે કે હું કઈ જાણતો ક્યાં કેવળ સ્થાન ને ક્યાં મારું કેવળ એવા ભેદ ને લીધે છ દિશા એ છ દિશા નો આત્મા માં અભાવ છે. હવે પારનામિક ભાવના ત્રણ ભેદ છે. પારનામિક ભાવના ત્રણ ભેદ કરે છે. પારનામિક ભાવ એટલે પરિણામે જે ભાવ હોય તેને પારનામિક ભાવ કહેવામાં આવે છે. રાશિ નંબર ના પાના ઉપર બીજો પારો ને છેલ્લી લીધી બધા પ્રકારના કર્મ ની ઉપાધિથી વિમુક્ત વિશેષે પ્રથમથી મુક્ત એવો પરિણામે જે બાબો તેને પારમિતિક ભાવ કરવાનો એટલે કર્મનો કોઈ લાગુ પડતો નથી ભાવ કર્મની આ રીતે સંબંધ પારનામિક ભાવને થકી એ પારનામિક ભાવના ત્રણ ભેદ આ પ્રકારે છે જીવંતો પારનામિક એક ભવ્યતો પારનામિક અને બીજું અભવ્યતો પારનામિક એમ ત્રણ પ્રકારના પારનામિક ભાવ થયા હવે આમાં જે જીવંતો પારનામિક કયો એમાં જે સુધરતો જીવંતો પારનામિક અને અદૃઢ એના બે ભેદ આમાં નથી જીવંતો પારનામિક ના બે ભેદ છે જીવંતો પારનામિક એના બે ભેદ છે એક શુદ્ધ જીવંતો અને એક અશુદ્ધ જીવંતો પારનામિક શુદ્ધ જીવંતો તો એનું નામ કહેવાય કે ચેતના પ્રાણ થી અનાચેત જીવે કોઈ મરે આત્મા નું મૃત્યુ નથી મૃત્યુ કેમ થતું નથી કે કર્મ નો પણ થતો નથી માટે બનતો નથી કર્મનો ફળ થાય તો મળે ને કર્મ બંધાય કર્મ છૂટે કર્મ નો બંધ જ નથી એવો શુદ્ધ જીવન નો પારણા નહીં ચેતના પ્રાણ જેના નિત્ય છે એનાથી જીવિતો છે એને ભગવાન જીવતો કહે છે એ શુદ્ધ દ્રવ્ય કિડની નો વિષય ઉપાદે અને બીજો એક એનો ભેદ છે અશુદ્ધ જીવંતો પારનામી એટલે દસ પ્રકારના પ્રાણ જીવે તેને અશુદ્ધ જીવંતો પર્યાસિકની નો પારનામી કહેવામાં આવે છે પેલો દ્રવ્યાસિકની નો પારનામી પારનામિક એટલે એનો સ્વભાવ પારનામિક એટલે એનો સ્વભાવ એમાં કર્મ ની કોઈ અપેક્ષા લાગુ ન પડે સ્વાભાવિક ભાવ એ જીવંતો પારનામિક ના પણ બે ભેદ એક સામાન્ય ને એક વિશેષ સામાન્ય ને કહેવામાં આવે કે જે પરિણામ માત્ર થી ભિન્ન અને અનંત મૂર્તિ અભિન્ન પરિણામ માત્ર થી ભિન્ન અને અનંત મૂર્તિ અભિન્ન એને શુદ્ધ જીવંતો પારનામિક ભાવ કહેવામાં આવે છે એને કોઈ કર્મ ની અપેક્ષા નથી ચેતના પ્રાણ થી જીવે છે એને શુદ્ધ પારનામિક ભાવ કહેવામાં આવે છે પાણી નો પારનામિક ભાવ કયો અને પાણી નો સ્વચ્છ આત્મા નો નિર્મળ આનંદ આત્મા છે અનંત મૂર્તિ અભેદ છે સામાન્ય કર્મ છે અવિનાશી છે નિરાલંબી છે અને પરિપૂર્ણ પરમાત્મા છે એ પરમાત્મા તત્વને શુદ્ધ જીવંતો પારનામિક કહેવામાં એ સંસારી ને સ્થિર બધાને સર્વો છે સંસારી ને સ્થિર બધા જીવોને આ શુદ્ધ પારનામિક ભાવ સામાન્ય સર્વો છે એમાં કઈ ફેર નથી હવે અશુદ્ધ પારનામી જે દસ પ્રકારના પ્રાણ છે એ સંસારી ને હોય છે ને સિદ્ધને હોતા કેમ કે નાશવાન છે નાશવાન હોવાને કારણે પર્યાર્થિક ને જો પારનામી કહેવામાં એક સામાન્ય દુર્જીવો તો પારનામી એ સંસારી જીવો જ નો જીવો ને સિદ્ધનો બધાને સરખો છે સરખો શુદ્ધાત્મા એ ઉપાદે છે શુદ્ધ દ્રવ્યાર્થી નો વિષય છે શુદ્ધ નહીં નો વિષય છે અને બીજો સંસારી જીવને દસ પ્રકારના પ્રાણ હોય છે એક દીકરીને ચાર પ્રકારના પ્રાણ પછી વધતા 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 સ્થાનની પછી દીકરીને દસ પ્રકારના પ્રાણ હોય છે એ દસ પ્રકારના પ્રાણ નું શું નામ છે એ પાંચ ઇન્દ્રિયનો ઉદાહરણ પાંચ ઇન્દ્રિયો મન વાળા પ્રાણી કહેવાય, મનુષ્યની પાંચ ઇન્દ્રિયો ગાળ, એક મન બળ, વચન બળ અને કાય બળ, એ બળ હોય છે, બળ એ બીજી બુદ્ધિ કરી આવી છે, એમાં જ્ઞાન બુદ્ધિ કરી આવી છે, એ રીતે બળ છે ને ત્રણ પ્રકારના, એ ત્રણ પ્રકારના પ્રાણ છે, વ્યવહાર પ્રાણ છે, જેમ કે પાંચ નો નાશ થાય છે ને ત્રણ નો પણ નાશ થાય છે, અને ભવ્યત્વ ને ભવ્યત્વ પારણાની અને અભવ્યત્વ પારણાની એમ નહીં. હવે ત્રણ પ્રકારના ઓલા કયા માધ્યત્વ આપ્યા, શ્વાસોશ્વાસ ને આયુ, શ્વાસોશ્વાસ એ પણ પર્યાતિથી નો પારણાની, આયુ પણ પારણાની, કે દસે પ્રકાર નો અભાવ પર્યાય ની યોગ્યતા છે, પર્યાય ની જે યોગ્યતા છે પાણીમાં જડે છે અને બાકી ચડી જાય, એ જીવ બે પ્રકારના છે, એ ભવ્ય કે મોક્ષ જવાનું યોગ્ય પર્યાયનું નામ છે, એ ગુણ નથી, ભવ્ય ભવ્ય નામના આત્મા ગુણ નથી, પર્યાય અપેક્ષી યોગ્યતા, પર્યાય અપેક્ષી યોગ્યતા, ભવ્યત્વ પારણામી ભાવ ભવ્યો ને જ હોય છે, અને અભવ્યત્વ પારણામી ભાવ ભવિ છે કે અભવી નથી, અભિ છે પાણી ચડી જાય, એને આત્મા ની ઊંચી જતી બધા ભવિ છે, આજે તો કાલે પામશે એમ લેવું, વિચાર તો કરવો
જેના
દ્વારા એનું નામ
ભગવાન
અને એને કાયમી ભગવાન છે, બોલો કોને શીખડાયું, આપલા વિશે પોતે કહ્યું,
બીજાને
ક્રોધ આવ્યો ને એના ઉપર જરૂર ના ક્રોધ આવ્યો ત્યારે એ તો જાણના છું એ ખબર નથી ને એટલે મેરા પર ક્રોધ હતા
બે
સાહેબ બોલાવીને પૂછ્યું ભાઈ વસંતો સાફ કરે કોણ કરે અરે ભાઈ મેં ક્યાં કામ કર્યું એ નહીં કરતી
મેં
જાણતી હું કાલે
પાપ કરને વાળા મેં નહીં હું જાણને
વાળા
આત્મ સ્વભાવ નાયક નહીં જ્ઞાતા છે એ કરતા તો બોલો
વેવલા
રહી જાય એટલે કોરી પાછી આગળ નીકળે.